ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सब्वसाहुणं एषो पञ्च नमुकारो सब्वपावपणाशनो मंगलानं च सर्वेषीं परमं भवै मंगलम्। परम पूज्य उपाध्याय जी श्री यशो विजय जी महाराज साहेब एमनो बनावेलो अध्यात्म सार नामनो ग्रंथ आपणे छेल्ला पांच दिवस चाली रह्यो छे। नाम प्रमाणे एमां आत्माना गुणों आत्मा तरफ जवानुं लक्ष्य सिद्ध थाय एवुं आमां वर्णन छे। आत्माने ओळखाण करावनारुं એટલે આ ગ્રંથનું નામ અધ્યાત્મ સાર આવું રાખવામાં આવ્યું છે। આ યશો વિજયજી મહારાજ સાહેબ લગભગ 350-350 વર્ષ પહેલા થયા મહેસાણી પાસે નાનું ગામ છે એમાં એમનો જન્મ થયેલો અને પછી 9 વર્ષની ઉંમરે પાટણમાં દીક્ષા લીધેલી અને પછી કાશીમાં ભણવા ગયેલા। બુદ્ધિ સારી હોવાથી ગુરુ ભગવંતોએ કાશીમાં ભણવા મોકલેલા। કાશીમાં એ વખતે સંસ્કૃતનું સારું અધ્યયન કરાવતા હતા અને થોડો ન્યાયનો અભ્યાસ કરવા કાશીમાંથી આગ્રામાં ગયેલા। આગ્રા અને કાશી બેમાં ભણીને વિદ્વાન એવા બે મહાત્મા, એક યશો વિજય બીજા વિનય વિજય, એ બંને મહાત્માઓએ ગુજરાતી ભાષામાં આવું ઘણું આપણું જૈન સાહિત્ય રચ્યું છે એમાંનો આ એક ગ્રંથ છે અધ્યાત્મ સાર। જેમ આત્મા તરફની દ્રષ્ટિ ખુલે અને સંસારના ભોગોમાંથી આપણી બુદ્ધિ કમ થાય, અનાદિકાળની મોહની વાસના છે અને આપણે ભોગમાં ડૂબેલા છીએ, એમાંથી થોડો અનાશક્તિ ભાવ આવે અને આત્માનું લક્ષ્ય વધે એવા ભાવ સાથે આ ગ્રંથની રચના કરવામાં આવી છે। જે આપણે રોજ સાંભળીએ તો લગભગ એને એનું લક્ષીને જ વાત આવે છે। એમાં આપણે અત્યારે આ જે અધિકાર ચાલે છે મમતામાંથી સમતાનો અધિકાર, બેદમ પહેલા મમતાનો અધિકાર, હવે મમતાના અધિકારના લગભગ 3-1 શ્લોક બાકી છે પૂરા થવાયા। શ્લોક 233 251 1 મિનિટ શ્લોક 251 બરાબર જ્યાંથી ચાલુ કરીએ છીએ। આશ્રિત્ય સમતામ એકમ એકમ નિવૃત્તા ભરતા દેહ નહી કષ્ટમ અનુષ્ઠાન અભૂત તેસામ તો કિંચન। જો ખુદ ભગવાન મહાવીર પ્રભુ મોક્ષે તો ગયા, કેવનાન પામ્યા, પણ કેવનાન પામતા પહેલા 12.5 વર્ષ સુધીમાં ઘોર ઉપસર્ગો અને પરિસરો આવ્યા। લેર કરતા કરતા કેવનાન મળી ગયું હોય બોલો, એવું બન્યું નથી। આપણે એમના ઉપસર્ગ પરિસો સાંભળીએ તો આપણને ઘણી વખત કમકમાટી આવી જાય। સાપ દેખીને આપણે ડરીએ, એમના શરીરમાં સાપે કેટલા ડંખ માર્યા તો ભગવાન પર્વતની જેમ સ્થિર રહ્યા। અને એ સર્પની વાત નથી, પેલા વેદકાળની વાત, એ કેટલાય ઉપસર્ગો આવ્યા। જ્યારે ભરત મહારાજા આવા ઉપસર્ગો સહન કર્યા વગર આરિસા ભુવનમાં કેવનાર પામ્યા, એટલે આમાં એ લખે છે કે ભરત મહારાજાને આટલા બધા ઉપસર્ગો ના આવ્યા અને તર કેવનાર થઈ ગયો, એનું શું કારણ? કે ભરત મહારાજામાં એક ગુણ મોટો હતો, કયો? સમતા નામનો ગુણ। કયો ગુણ? આ જેનો અત્યારે ગમે એવા પ્રસંગોમાં પણ એટલા બધા સંભાવમાં હતા એના કારણે એ તરી ગયા। જ્યારે આરિસા ભુવનમાં એમનું શરીર બધા અલંકારોથી સુશોભિત હતું. અમે ચક્રવર્તી રાજા હોય એટલે સેજે પણ વિશિષ્ટ શરીર તો હોય જ. એમાંથી એક આંગળીમાં વીંટી નહોતી, એના કારણે જોઈએ એવું શરીર શોભતું નહોતું. એમાંથી વિચારધારા પલટાવી કે આ વીંટીઓ વડે શરીર શોભે છે એટલે આપણું શરીર પર પદાર્થો વડે શોભે છે, આપણામાં કઈ શોભા છે જ નહીં. તો પર પદાર્થો વડે શોભા મેળવવી એ આપણું કામ નથી. ઉત્તમ આત્માઓ ક્યારેય પણ પર વડે પોતાના આત્માની બોલો શોભા વધારતા એમ સમજીને એક એક અલંકાર ઉતારતા ગયા અને પરની શોભાનો ત્યાગ કરતા ગયા અને પોતાના આત્મભાવમાં સંભાવમાં આવ્યા તો ઉત્સર્ગ પરિસર સહન કર્યા વગર કર્મ ખપાયા. અને આવા આરીસા ભોનીલે સારામાં સારું એમનો બેઠક રૂમ એમાં એક કેવો નામ પામ્યા એ દાખલો આપે છે. જો આશ્રિત્ય સમતામ એકમ, એક સમતા નામનો આત્માનો જે ગુણ એનો આશ્રય કરીને નિવૃત્તા ભરતા દેહ ભરત વગેરે મહારાજાઓ નિવૃત્તિ પરને પામ્યા. નહી કષ્ટમ અનુષ્ઠાનમ અભૂત તેસા, એમને કષ્ટકારી અનુષ્ઠાન કોઈ બહુ લાંબુ કર્યું નથી. અઠમ કર્યા હોય, છઠ કર્યા હોય, આઠ દિવસના ઉપવાસ કર્યા હોય, ગામાનું ગામ વિહાર કર્યા હોય, એવી શારીરિક કષ્ટકારી પ્રક્રિયા કોઈ લાંબી કરી નથી. ખ્યાલ કિંચન એટલે કોઈ પ્રક્રિયા લાંબી નથી કરી. એટલે જો આત્મા એક સમતાનો આશ્રય કરે તો જીવ સંસાર જરૂર કરી શકે. પણ હવે આપણે આ સમતાથી બહુ બાર ગાઉ દૂર છીએ. કેમ? સેજ કોક માનપાન આપે, કોક આપણું સેવા ચાકરી કરે તો આમ ઊંચા પાટલે બેસી જઈએ, અને કોક જરા આ પાછળ મોડે આપણી ટીકા નિંદા કરે અનાયાસે કાને સાંભળવા મળે તો એ ધુઆ પુઆ થઈ જઈએ. એટલે સેજ પણ રાગને અને દ્વેષને બોલ જીત્યા નથી. આ તો હું સામાન્ય કહું છું, કદાચ કોઈએ જીત્યા હોય તો અપવા જેવું સમજી લેજો ભાઈ. કોઈ મહાપુરુષ હોય તો કદાચ કોઈ મને એમ કે તમે બધાને આવું કેમ કહી શકો, આવું કદાચ મને પકડે. એટલે હું તમને તો જનરલ પણ મેં તો વાત કરી કે આપણે લગભગ બધા આવા છીએ. સેજ આપણી કોઈ યશોગાથા ગાય તો એમાં અંજાઈ જઈએ, સેજ કોઈ જરા નિંદા ટીકલા કુતલી કરે તો ગુસ્સે થઈ જઈએ. એટલે કસાયોથી ભરેલા છીએ. એ કસાયોને જીતીએ તો જ આ સમતા ગુણ આવે, અને સમતા ગુણ આવે તો જ જીવ સપક્ષાની મારી નીચેનો નાણ પામે. શ્લોકનો અર્થ બરાબર બેઠો? એકામ સમતામ આશ્રિત્ય, એક સમતા નામના ગુણનો આશ્રય કરીને નિવૃત્તા ભરતા દેહ ભરત વગેરે મહાત્માઓ મોક્ષે ગયા છે. કષ્ટમ અનુષ્ઠાનમ તેસામ ન કિંચન, તેઓના જીવનમાં કષ્ટકારી કોઈ અનુષ્ઠાન લાગુ એમને કર્યું નથી. એટલે કોઈ બધા અનુષ્ઠાન કરતા હો તો છોડી નહીં દેતા આવું સાંભળીને, પણ અનુષ્ઠાન કરવા છતાં શક્ય બને એટલું કસાયોને જીતીને સંભાવમાં આવવા મહેનત કરવાની. શેમાં આવવા? સંભાવ દશા એ જ મોટો આત્માનો ગુણ છે. શ્લોક 252. અર્ગલા નરક દ્વારે મોક્ષ માર્ગસ્ય દીપિકા, સમતા ગુણ રત્નાનામ સંગ્રહે રોણાવનિહી. થોડાક આ શ્લોકમાં સમતાની ગુણો ગાય છે. સમતા એટલે સંભાવ દશા. કદાચ કોક આપણી પ્રશંસા કરે, કોઈ નિંદા કરે, એમાં અંજાવવું નહીં કે જોડાવવું નહીં. આપણું વર્તન જેને જરા વધારે અનુકૂળ પડ્યું એનું કામ કરનારું બન્યું તો એ પ્રશંસા કરવાનો છે, અને આપણું વર્તન જેને પ્રતિકૂળ પડ્યું બોલો એ આપણી નિંદા પણ કરવાનું જ છે. જગતનું આ સ્વરૂપ છે, આપણે એમાં અંજાવવાનું નહીં. એટલે સમતા કેવું છે એના ઉપર ત્રણ દસ્તાવેજ આ ગાથામાં આપે છે કે નરકના દરવાજામાં અર્ગલા સમાન, ભૂંગળ સમાન, જેમ દરવાજો હોય અને આપણે બંધ કરી અને જૂના જમાના પ્રમાણે પાછો આડો રાખતા લાકડું એને અર્ધલા કહેવાતી. આ દરવાજા દરવાજાની દિવાલ માંથી પેલા દરવાજા દિવાલ માં જાયેલું લાંબુ લાકડું રાખતા એ આડો લાકડું ભીડાવે એ કમર ખુલી ના શકે એ અર્ધલા. એમ આ જીવ જો સમતા ભાવમાં આવે તો સમજી લેવાનું કે નરક નો દરવાજો બંધ થઈ ગયો. નરકના દરવાજાને બંધ કરવામાં અર્ધલા સમાન. એક દાખલો સમજાણો. બીજો દાખલો, મોક્ષ માર્ગ છે દીપિકા. આ સમજાય, મોક્ષ માર્ગ આપણે બરાબર આંખે દેખાતો ના હોય તો દેખાડવામાં દીવા જેવો દીપિકા. એ તમે સમતા ભાવમાં જો જીવ રાખો તો ધીરે ધીરે આ જીવ મોક્ષ માર્ગ તરફ ચડી જાય. અને કઈક જીવો ચડ્યા પણ છે અને કેવળ નાનપાના છે. આ બે વિશેષણ. હવે ત્રીજું, ગુણરત્નાનામ સંગ્રહે. ગુણરૂપી રત્નોનો આ આત્મામાં સંગ્રહ કરવા માટે રોહણાચલ પર્વત સમાન. રોહણાવરી એટલે રોહણાચલ પર્વત. રોહણાચલ નામનો પર્વત છે, એ પર્વતમાં ઘણા રત્નો છે. તો જેમ રત્નો માટે રોહણાચલ પર્વત, એમાં સમતા એ ગુણો માટે પર્વત સમાન. રોહણાચલ પર્વતમાંથી જેમ લોકો રત્નો લઈ આવે એમ સમતામાં રહો તો જો ગુણો આવે. દાખલો આપું કે કોઈ ગુરુજી પાસે ભણતા હોઈએ, બોલો હવે સંભાવમાં રહીએ તો આપણને સેજે પણ એમના પદે વિનય આવે, ત્યાંથી આપણામાં જ્ઞાન સારું આવે. જ્ઞાન આવે તો શ્રદ્ધા સારી આવે, શ્રદ્ધા સારી આવે તો જીવન સારું બને. કેટલા ગુણો આવે ખોજી. એટલે સમતા નરકના દરવાજા માટે અર્ગલા સમાન, મોક્ષ માર્ગને બતાવવામાં દીપિકા સમાન, અને ગુણરૂપી રત્નોને પ્રાપ્ત કરવામાં રોહણાચલ પર્વત સમાન. આવી સમતા છે માટે બને એટલી બોલો સમતાને જીવનમાં લાવવા પ્રયત્ન કરો. આવું મહાપુરુષો આપણને સમજાવે છે. હવે એમણે તો બધું ઘણું કીધું, વધારે નહીં તો આપણે થોડું કે જયારે જયારે આપણને કોઈ અનુકૂળ પ્રસંગ આવે, દૂધપાકપુરી શિખનપુરી જેવું જમણ આપે અથવા કોઈ પ્રતિકૂળ પ્રસંગ આપે, ખરા તો થોડુંક સંભાવમાં રહીએ. ન સહન થાય થાય જુદી વાત, પણ થોડી પ્રેક્ટિસ તો પાડીએ કે સારું અનુકૂળ વાતાવરણ આવી જાય તો અંજય નહીં જવાનું, રાગી નહીં બનવાનું. અને થોડોક પ્રતિકૂળ પ્રસંગ આવે, જેમ ઠંડી ઘણી પડે, ગરમી ઘણી પડે, જેમાં કઈ આપણો ઉપાય ચાલવાનો નથી, તો આમ એના ઉપર રીસ ગુસ્સો નહીં કરવો. થોડીક પ્રેક્ટિસ પાડીએ તો લાંબે ટાઈમે આ સંભાવ દશા આપણામાં આવે. એક ભાવમાં થોડા સંસ્કાર પાડ્યા હોય તો બીજા ભાવમાં થોડી વધારે આવે. આ જૈન ધર્મનું જ્ઞાન મેળવીને આપણે આ જ પ્રાપ્ત કરવાનું છે, ગુણો જ પ્રાપ્ત કરવાના છે. ગુણો એ આત્માનું ધન છે, બીજા ભાવમાં સાથે આવનાર છે. સંસારિક ધન એ ભાવના સુખનું કારણ છે. લાખોની સંપત્તિ હોય તો એ મરે ત્યારે માણસને બધો મૂકીને જ જવાની છે. સંસ્કારી જીવન અને ગુણવાળું જીવન એ જ બીજા ભાવમાં બધો સાથે આવનારું છે, એમ સમજાવીને મહાપુરુષ આપણને કહે છે કે તમે તમારા જીવનમાં ગુણો મેળવો. સમતા એ બધો મોટો ગુણ છે. એક ગુણ આવે તો બીજા પણ ઘણા ગુણો જીવનમાં આવે. શ્લોક 253, મોહાચ્છાદિત નેત્રાણામ આત્મરૂપમ અપશ્યતામ દિવ્યાંજન શલાકેન સમતા દોષ નાશકૃત. આમ જો આપણી આ આંખ છે ને, આંખમાં ધારો ફૂલું પડ્યું હોય અથવા ઝામર આવ્યો હોય અથવા આંખમાં પોપચા મળ્યા હોય કે આંખ દુખવા આવી હોય, આ બધા બે ચાર રોગ મને યાદ આવે મેં કીધા, પણ આવા કોઈ પણ આંખના રોગ થયા હોય તો સેજી આંખ જોઈએ એવી ઉઘરે નહીં, અને ઉઘરે તો બરાબર દેખાય નહીં. અંદર ફૂલું હોય તો બરાબર દેખાય નહીં ને. એટલે ફૂલું હોય, ઝામર હોય યા કોઈ રોગ હોય તો આંખ બરાબર કામ આપે નહીં. એમ આપણી બધાની આંખો, એટલે આ શરીરની આંખો નહીં, આત્માને વસ્તુ જોવાની આંખો મોહથી આચ્છાદિત થયેલી છે. ત્યાંથી હા, એટલે આત્માનું સાચું સ્વરૂપ બરાબર દેખાતું જોઈ લો. મોહ આચ્છાદિત નેત્રાણામ, ભલે વાક્ય સંસ્કૃત છે પણ એમાં આવેલા શબ્દો લગભગ આપણા ગુજરાતી ભાષામાં વપરાતા હોય છે, સમજાય છે. બીજા દેશની ભાષામાં આ શબ્દો નહીં વપરાતા હોય, પણ ગુજરાત અને સંસ્કૃત એ શબ્દો લગભગ ઘણા મળતા આવે. તો જો મોહ આચ્છાદિત નેત્રાણા, મોહથી ઢંકાયેલા છે નેત્ર જેના, એવા આત્માઓ બરોબર છે. હવે આંખો ઢંકાયેલી હોય તો સામેની વસ્તુ દેખાય નહીં ને, એમ એ મોહથી આપણી આંખ ઢંકાયેલી છે એટલે આત્માનું જે શુદ્ધ સ્વરૂપ, આત્માનું જે ગુણમય જીવન, એને આપણે જોતા નથી. ખાલી પૈસો કોનો કેટલો, એનું બાહ્ય જીવન કેટલું, મોં શોખીલું કેવું, એ બધું આપણે જોઈએ. છોકરા છોકરીનો વ્યવહાર કરવો હોય બોલો તો બાહ્ય જીવન કેવું એ જ જોઈએ ને, પૈસો ક્યાં કેટલો, આ બધું જીવ જોવે. એટલે કે આત્મરૂપમ અપશ્યતામ, આત્માના સ્વરૂપને નહીં દેખનારા કેમ નથી દેખતા? આંખ મોહથી ઢંકાયેલી છે. બોલો મોહ આચ્છાદિત નેત્રાણા, મોહથી ઢંકાય છે આંખો જેની, અને એના કારણે આત્માના સ્વરૂપને નહીં દેખતા એવા જીવો. હવે એમાં આપણો નંબર ખરો કે નહીં? આપણે લગભગ એમાં છીએ. સદા જ્ઞાનીની જે વાણી છે એ દિવ્ય અંજન રૂપ છે. કેવી છે? જોઈ લો, દિવ્ય અંજન સલાહ કે ના, દિવ્ય અંજન આજવાની જે સળી, એના વડે આપણામાં આ વાક્યો બોલી બોલીને એવું અંજન આજે છે કે આંખનો જે રોગ છે બોલો એ નાશ પામી જાય. દોષ નાશકૃત, દોષના નાશને કરનારી એવી આ ક્ષમતા આપણને સમજાવે છે. કવિ છે ને, એટલે થોડી આવી ઉપમાઓ આપીને સમજાવે છે કે લો મોહનથી આચ્છાદિત છે નેત્ર જેના, એવા આત્માના રૂપને બરાબર નહીં દેખનારા એવા આત્માઓમાં દોષના નાશને કરનારી એવી આ ક્ષમતા દિવ્ય અંજન શરી વડે આંજી રહ્યા છે. જેમ આપણી આંખ જ્યાં પૂછતા ભરાડા હોય તો કોઈ ડોક્ટર સાહેબ આંખના દર ભાઈ ડોક્ટર હોય તો એ પેલી શરી વડે દવા આંજે એટલે દવાથી આંખનો મેલ દૂર થઈ જાય, આંખ ખુલી જાય. એમાં મોહનો મેલ ખુલી જાય, દૂર થઈ જાય, આંખ ખુલે, સમજાય છે. એટલે જ્ઞાનીઓ જુદી જુદી ઉપમા આપીને આપણને સમજાવવા મહેનત કરે છે. સમજણ આવે ના આવે એ બધી આપણી ભવિતવ્યતા ઉપર આધાર છે. આપણી પાત્રતા નજીકના કાળમાં પાકવાની હોય બોલો, હા, તો આ વાત આપણે ગળે ઉતરી પણ જાય, આત્માને લાગી પણ આવે અને આત્મા એમાંથી સજાગ બની જાય. અને અભવ્ય હોય અથવા દીર્ઘ સંસારી હોય, હજી સંસારમાં ઘણો કાળ રખડવાના જ હોઈએ, તો આ ભગવાનની વાત આપણે જોઈએ એવી ના બે. એ કે એ કહેતા ભલા આપણે સુનતા ભલા, બોલો જરા, ભગવાન બોલતા ભલા આપણે સુનતા ભલા, આપણે સાંભળવા સાંભળવાનું, એમને બોલવા દેવાનું. આ જીવો આવા પણ હોય એ સૂચવે છે કે આપણો સંસાર ઘણો લાંબો છે. સંસાર જેનો લાંબો હોય એને ઉત્તમ મહાત્મા પુરુષોની વાત જોઈએ એવી ગમે નહીં. સંઘના સભ્ય હોઈએ એટલે ક્લાસમાં આવવું પડ્યું હોય ને આવ્યા હોઈએ, સમજાય છે. એટલે લોકો આપણી ગણતરી કરે આ કેમ ભાઈ દેખાતા નથી, એ દેખાતા નથી એવું વાક્ય ના નીકળે એટલે હાજરી આપી હોય, પણ ગળે ઉતરે નહીં. ના ઉતરે તો એનું કલ્યાણ ના થાય. આપણે મોહનો ઉદય એવો છે ભાઈ કે જીવને હંમેશા સંસારનો જ રંગ હોય એને ફોદા દેખાય બીજામાં, અને બીજાના દૂષણ દેખવા બહુ સહેલા છે, ગુણો દેખવા બહુ અઘરા છે. એટલે આપણે આપણા આત્માનું કલ્યાણ કરવું હોય તો જ્યાંથી જે જે ગુણ મળે એ ગુણ નહીં લેવાના, દોષને નહીં લેવાના. અને બધા આત્માઓ દોષવાળા તો છે, કારણ કે ચિરોજ્ઞાની ભવન અત્યારે કઈ છે નહીં. જે કોઈ આપણી સામે આવે એ બધા મુદ્દો આ કાળના જીવો આવે. હવે કાળ જ એવો છે તો હા સર્વગુણ સંપર્ક આપણી સામે કાં આવે? એટલું આપણે પુણ્ય કરીને આવ્યા હોવા જોઈએ ને. બોલો જાય ભગવાનના સમોસમાં જવું હોય તો એટલું પુણ્ય જોઈએ નહીં. હવે આપણે પુણ્ય ઓછું હોય તો આપણને જે મળ્યા છે કે જે કાળે જે મળે એને આપણે સારા માનીને ચાલવાનું. સંસારમાં પણ એવું છે કે આપણો અત્યારનો સમય એવો છે કે એકબીજા જોઈને લગ્ન કરે છે. જૂના જમાના એવું મા બાપ જે પડતા હતા એ પડી લેતા અને કોઈ પરણે એને હાર જ માની ચલાવતા હતા. સંસાર નો ચાલતો હતું કે નહીં? આ વાત કહો. આપણા કુટુંબમાં મા બાપ જે કહે એને લોકો વધાવી લેતા હતા. પતિ પત્નીના વ્યવહારને નહોતા જાણતા અને પત્ની પતિના વ્યવહાર નહોતા જાણતા. આવું જગતમાં સ્વરૂપ હતું. છતાં માતા પિતા એનું કુટુંબ અને વ્યવહાર જોઈને આપતા હતા અને એકબીજા એકબીજાને બોલો પોતાનું પાત્ર છે મમજીને એમાં ઓતપ્રોત દેતા હતા. કોઈ દુરાચારની કલ્પના જ નહોતી. આજે જોઈ પસંદ કરીને ભણ્યા હોય તો એ ક્યારે વાંકવું પડે એનું કઈ નક્કી નહીં. એટલે આવી બધી વાત છે. મહાપુરુષોની આવી વાણી છે કે તમે પોતે તમારા રાગને કબજે કરો, બેઠું ઓછો કરો તો તમને દિવ્ય અંજન કામ આવે. એટલે દિવ્ય અંજન આજવાની સળી વડે મહાત્માઓ દોષના નાશને કરનારી ક્ષમતા આપણી આંખમાં આજે છે. લેવી ના લેવી બોલો એ બધી આપણી ઈચ્છાની વાત છે, પણ આમાં આવા ગુણો ભરેલા છે. શ્લોક 254 ક્ષણમ ચેત સમાકૃષ્ય ક્ષમતા યદિ સેવ્યતે સ્યાતદા સુખમ અન્યસ્ય યદ ભક્તુ નૈવ પાર્યતે. આ શ્લોકમાં કવિ એમ કહે છે કે આપણી ઈચ્છા હોય કે ના હોય પણ એક ક્ષણવાર. કેટલો ટાઈમ? લાંબો ટાઈમ નહીં, ક્ષણવાર. તમને કોઈએ અનુકૂળ પ્રસંગ વસ્તુ આપી, કોઈ પ્રતિકૂળ આપી, પણ એક ક્ષણવાર જો તમે સંભાવમાં રહો અને જે મૂળું ચડાવો નહીં, ગુસ્સો કરો નહીં કે હાસ્ય કરો નહીં, તો તમને જે અંદર હૃદયમાં આનંદ થાય છે સંભાવનો, કોનો? એ આનંદ શબ્દોથી કહી શકાતો એવો છે. હવે એમને અનુભવ થયો હશે તો ચેતા હશે ને. જો કેવું લખે છે કે ક્ષણમ એક ક્ષણવાર ચેત સમાકૃષ્ય ચિત્તને કબજે રાખીને બોલો મનને કબજે રાખીને યદી સમતા સેવ્યતે જો સમતા નામનો ગુણ સેવાય એટલે સમતાનો આશ્રય કરાય કદા નીચે તો સુખમ સ્યાત તો જે અંદર સુખનો અનુભવ થાય છે તદ અન્યસ્ય વક્તુમ નહીં વપારે અન્ય બીજાની સામે કહેવાને સમર્થ થવાતું નથી. હવે આ સુખ એમને કયું ખરું સમજાય છે? આપણને ક્યારે સમજાય? આપણે આ ભાવમાં આવીએ તો બોલો, આપણે આ ભાવમાં આવીએ તો જ આ સમજાય. આવું સાંભળ્યા પછી થોડુંક એક ક્ષણ બે ક્ષણ તો સંભાવમાં રાખજો. કોઈ આપણે ભાવતી વસ્તુ પીરસી, કોઈ અણભાવતી વસ્તુ પીરસી તો ભાવતી વસ્તુમાં રાગ નહીં કરવાનો. બોલો, અણભાવતી વસ્તુમાં દ્વેષ નહીં કરવાનો. ના ભાવતું હોય શરીર બગડે એમ હોય કાઢી નાખવાનું, પણ ગુસ્સો દ્વેષ અને આવેશ નહીં કરવાનો. હોય હવે એને ભાવ આવ્યો પીસી દીધું, નહીં બેડો મગજ. આવી વાત આમાં છે. કસાયોને બને એટલું સ્થાન બોલો નહીં આપવાનું. કસાયોથી સંસાર વધે છે એટલે સંભાવને એટલા માટે મહત્વ આટલું સમજાવે. આપણે દરેક લોકોના પરિચયમાં રહીએ એમાં કોક આપણને અનુકૂળ ચાલે, કોક આપણાથી પ્રતિકૂળ ચાલે, આવું બને કે ના બને? તો અનુકૂળ ચાલે એમાં અંજાઈ નહીં જવાનું, એના રાગી નહીં બની જવાનું, અને પ્રતિકૂળ ચાલે એના દુશ્મન નહીં બનવાનું. હોય એને આપણી વાત ના ગમી તો ન સ્વીકારે, એની જેવી ભવી જવે. આપણે જેટલું બોલીએ એટલું બધા શ્રોતા સ્વીકારી લે, ન સ્વીકારી. હવે ન સ્વીકારી શ્રોતા ઉપર ગુસ્સો કરીએ તો કઈ સ્વીકારી લેવાના છે? હવે એ સ્વીકારે નહીં અને ગુસ્સો કરીને આપણે કર્મ બાંધવાના, પેલાને લાભ થાય નહીં અને આપણને નુકસાન થાય. આવો ધંધો પણ શીખવાડે, આવો ધંધો કરાય. ખાલી ઘરાક નહીં લાભ થાય એવું હોય તો તમે બે પૈસા ખોટ ખાવ તો બરાબર, પણ હવે ઘરાક ને કઈ લાભ થાય નહીં અને આપણને એકલું નુકસાન થાય, આવો ધંધો કેમ કરાય? માટે શક્ય બને ત્યાં સુધી ક્યારેય પણ કસાયનો બોલો આશય કરવાનો નહીં, સંભાવ દશામાં રહેવાનો. કદાચ સહન ન થાય તો તેની ખસી જવાનું, પેલું કોઈ એવું પણ બને, પણ શક્ય બને ત્યાં સુધી જે વસ્તુ સહન થાય એમ સામે ના હોય તો તટસ્થપણે સામેનાને જ્ઞાન આપવાનું કે ભાઈ તું આમ ના કર, આ ખોટો રસ્તો છે, આમાં તને નુકસાન થશે, આવનારા નુકસાન થશે. પણ એના ઉપર દ્વેષ ગુસ્સો અદેખાઈ ચીડ કરવી એનો કસાય ને વધારનારી પરંપરા છે. શ્લોક 255. કુમારી ન યથા વેતી સુખમ દૈત ભોગજમ, ન જાણાતી તથા લોકો યોગી નામ સમતા સુખમ. આ શ્લોક બધાને સમજાય એવો છે, સંસારનો દાખલો છે. બધા સંસારી છીએ ને આપણે, સંસારનો દાખલો છે. આમ જુઓ, ઊંચું જુઓ સાહેબ, સમતામાં જે સુખ છે એ સુખ બોલો યોગીઓને જે છે એ સંસારી લોકો જાણી શકવાના નથી. સંસારી જયારે સમતા ભાવમાં આવે તો જ એને આ સુખની સમજણ પડે. તમે દાખલો દેખ આપો તો દ્રષ્ટાંત આપે છે કે જે સ્ત્રી કુંવારી હોય, વિવાહિત હજી ના થઈ હોય, અપરિણીત હોય, બેઠું હવે એને પરિણ્યા પછી પતિના સાથેના સંભોગના સુખનું અનુભવ છે નહીં, એ સંસારનું સુખ કેવું હોય એનો એને કેમ ખ્યાલ આવે? દાખલો કે એમ જાણો, એમ જે યોગી ના હોય બોલો યોગી ભોગી હોય એને યોગ દશાનો અનુભવ જ નથી તો ખ્યાલ ક્યાંથી હોય? દાખલો કોનો? જે સંસારનો. જુઓ, કુમારી એટલે નહીં પરણેલી સ્ત્રી, એ યથા એટલે જેમ દૈત ભોગજમ સુખમ, દૈત એટલે પતિ, એની સાથેના ભોગથી ઉત્પન્ન થયેલું સુખ એ ન વેતી બોલો જાણતી. જે સ્ત્રી વિવાહિત નથી, પતિ સાથેના સંબંધને પામી નથી, આવી કુમારી કન્યા ભોગજન્ય સુખને જાણતી એના એની જેમ જે ભોગી છે એ જીવો યોગીના સુખને નથી જાણતા. જે સંસારના બોલો ભોગમાં આસક્ત છે એ જીવો યોગી નામ યોગી આત્માઓના સમતા સુખમ તો સમતાના સુખને ન જાણાતી તો જાણતા. તમે કદાચ પૂછપુછ આપણે કરો કે સાહેબ સમતામાં સુખ કેવું હોય, સમતામાં સુખ કેવું હોય, તો છેલ્લે આ જવાબ આપવો પડે કે તમે સંભાવમાં આવો એટલે તમને એનો અનુભવ થશે. સંસારમાં આ દાખલો આપવો પડે ને, કોઈ કે પતિની સાથેના સંભોગનો સુખ કેવું હોય, સુખ કેવું હોય, તો એનું કઈ વર્ણન થોડું કરાય? વર્ણન કરાય, વ્યવહાર થાય. ભલે પોતે સાધુ છે પણ સંસારની બધી વાત જાણે છે. બોલો, જ્યાં ના પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ. બોલો ફરી, જ્યાં ના પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી. તો આ કવિ પણ છે ને અનુભવી પણ છે. એમને કઈ લગ્ન કર્યા નથી, 9 વર્ષની ઉંમરે તો દીક્ષા લીધી હતી, કોઈ બોલો લગ્ન વાળાની વાત લખી. જેમ કુમારી સ્ત્રી પતિ સાથેના સંસાર વ્યવહારના સુખને બોલો જાણતી નથી, એમ સંસારનો ભોગી જીવ યોગીના સમતા સુખને જાણતો નથી. કારણ કે એને કોઈ દાડો સમતા સુખ માણ્યું જ નથી. અને આ સંસારમાં પણ જેનો ચીડિયો સ્વભાવ હોય, અભિમાની સ્વભાવ હોય, બોલો કપટી સ્વભાવ હોય, હવે આવા સ્વભાવોમાં દુષણો પડ્યા હોય, હવે એ જીવને ક્રોધી સ્વભાવ હોય, ડગલે પગલે ગુસ્સો જ કરવો, હવે એને ક્ષમતાનું સુખ કાંઠી આવે? સમજાય છે? એ જે અભિમાની સ્વભાવ હોય એને માન વગર નમ્રતામાં જે આનંદ છે એનો અનુભવ ક્યાંથી થાય? અને જે માયાવી કપટી સ્વભાવ છે, જૂઠું બોલવું, ગોઠવવું, આપણો સ્વાર્થ સાધવો, હવે એને સરળતાના આનંદનો અનુભવ કેમ થાય? સમજાય છે? કસાયોને કાઢવા હોય તો કસાયોની સામેના પ્રતિપક્ષી આપણે ગુણોનો આશ્રય કરીએ તો જ આપણા જીવનમાં બધો સારા ગુણો આવે. આ જૈન દર્શન આપણને આ જ સમજાવે છે, આપણા આત્માને બને એટલો ગુણિયલ બનાવો. એ ગુણો સંસારથી આપણને તારનારા છે. ગુણો આત્માનું સ્વરૂપ છે, દોષો બાધક સ્વરૂપ છે. દાગીના હોય તો 4 મહિને 6 મહિને 12 મહિને પણ બધું ધોવરાઈએ, પોલીશ કરાવીએ, રેનો કાર્ડ કાઢીએ, બોલું ફરી વધારે, કપડાનો કાર્ડ 2 દાડે રોજ કાઢીએ, પણ આત્માનો કાર્ડ આ જીવ કાઢતો નથી. આત્માનો કાર્ડ વધારે જ જાય. મોહ માયા મમતા, મોક્ષે જવાની વાત કરીએ કાંઠી જવાય કહો નહીં. આ બધી મોહ માયામાં રહીએ તો એટલું મોક્ષ બને એટલું દૂર જ સમજવું, આવું આમાં સમજાવે છે. એ લોકો કે આપણને આટલું મહાપુરુષો આમાં સમજાવે છે તો સેજ આંખ તો ઉઘડે, ક્યારેક તો ચમક લાગે, એટલે આ બધું કે છે. અને આપણે સાંભળીએ તો આપણું હૃદય થોડું કૂણું બને અને સંસારની મોહ માયા કંઈક અંશે ઓછી થાય. ઓછી ન થાય છોડ પાતળી થાય. સમજાય છે? બીજા બે ભાવોમાં ક્યાંક આવો જૈન કુળ મળે તો તૂટી જાય અને આપણો વેરો નિસ્તાર થાય. શ્લોક 256. નતી સ્તુત્યાદિકા સંસાર સરસ તીવ્ર સ્વમર્મ ભીત સમતા વર્મ ગુપ્તા નામ નાતી ખુદ સોપી જાય તે. નતી શબ્દ છે પેલો, નતી નો અર્થ નમસ્કાર. બીજો શબ્દ સ્તુતિ છે મૂળમાં, એ સ્તવના ગાયન વિગેરેની આશંસા એટલે ઈચ્છા. આપણે નવરા બેઠા હોઈએ ને તારે પણ આપણી આવી ઈચ્છાઓ જોર કરતી હોય કે કોઈ મને નમસ્કાર કરે તો સારું, કોઈ મારી સ્તુતિ કરે સારું, કોઈ મારા પગે પડે તો સારું, કોઈ પગ ચંપી કરે તો સારું. આખા ગામની સેવા લેવાની ઈચ્છા થાય, ફરી બોલું, પણ કોઈની સેવા કરવાની ઈચ્છા ના. હે ના ભાઈ, મારે બી મારી મર્યાદામાં જ બોલાય ને. બોલો, આ મહાપુરુષ કે છે એનો હું તો અર્થ સમજાવું છું કે નતી એટલે નમસ્કાર, સ્તુતિ એટલે સ્તવના. મને કોઈ નમસ્કાર કરે, મને કોઈ સ્તવના કરે, મને કોઈ ઊંચા આસને બેસાડે, મને કોઈ માનપાન આપે, આવી આ સંસ્થા લગભગ બધા જીવમાં બોલો હોય છે. કવિ આ સંસ્થાને બાણ કે છે, સર એટલે બાણ. આ સંસ્થા સરહ બેઠું, આ સંસાર રૂપી આ બાણ છે. કેવું છે? તીવ્ર છે. એ આ સંસાર બી બાણ અંદર આવ્યું એટલે સમજી લેવાનું કે આપણા મર્મસ્થાન ભેદાઈ ગયા. સ્વમર્મ ભીત, પોતાના મર્મસ્થાનને ભેદનારા. અંદર ઘણે ઉપર બાણ આવે ને તો હજી બચી જઈએ, હાથમાં બાણ વાગે કે કમરમાં બાણ વાગે હજી બચી જઈએ. પણ મર્મ ભીત, મર્મસ્થાન, હવે છાતીમાં જ બાણ વાગે તો છાતી ઉપર આપણું જીવન રાખવું આ ભાગમાં તો કેમ થાય? તો આ બધી આ સંસ્થાની ઈચ્છા, સ્તુતિની ઈચ્છા, વખાણ થાયની ઈચ્છા, ઊંચા આસને બેહાડેની ઈચ્છા, શિષ્ય પરિવાર વધારે થાયની ઈચ્છા, બધી આ બધી ઈચ્છાઓ ક્યાં બેઠી હોય? નમસ્કાર બેઠી હોય ને. આ બધી ઈચ્છાઓ આપણા આત્માના બોલો મર્મસ્થાનને ભેદનારી છે. બેઠું, આ બધી ઈચ્છાઓ જે આપણે ઘેરાયેલા ખરા કે નહીં? હવે આ બાણો આપણને વાગે તો આપણે મરી જઈએ. તો એમાંથી બચવું હોય તો શું કરવું? તો કોઈ બી માણસના બાણ આવતા હોય એમાંથી બચવું હોય તો એક જ રસ્તો છે, બખ્તર પહેરવું જોઈએ. જૂના જમાના લોકો બખ્તર પહેરતા ને શરીર ઉપર, એ લોખંડનું બખ્તર હોય એ બાણ લોખંડના કારણે અંદર જાય જ નહીં. તો અહીંયા બખ્તર કયું? ક્ષમતા રૂપી બખ્તર. બોલો જરા જો, ક્ષમતા વર્મ ગુપ્તા નામ, ક્ષમતા રૂપી વર્મ એટલે બખ્તર. એનાથી ગુપ્ત થયેલા જે મનુષ્યો એને સોપી ન અતિ ખૃદાય છે, આવો બાણ હામેથી આવે તો પીડા કરનારું બનતું નથી. કવિ છે ને આરો, એટલે ભેગું ભેગું આવું બધું ગોઠવે છે કે જેને શરીરમાં બખ્તર પહેર્યું હોય બોલે એને હામેથી કોઈ બાણ મારે તો એ બાણ બખ્તર આવે ભીત કે આખું પાછું જતું રહે, લોખંડ છે એટલે અંદર જતું. એમ જે જીવે ક્ષમતા જીવનમાં વસાઈ છે એને મારી સ્તુતિ કેમ થાય, મારી પ્રશંસા કેમ થાય, લોકો મને કેમ નમસ્કાર કરે, લોકો મારા કેમ વખાણ કરે, આવા બાણો બોલો એને લાગતા નથી. બેઠો શ્લોક જો, નતિ એટલે નમસ્કાર, સ્તુતિ એટલે સ્તવન, આદિ એટલે પ્રાર્થના કરવી, પગે પડવું, આવી બધી આશંસા, એ રૂપી જે તીવ્ર બાણ પોતાના મરણને છેદનારા એવો બાણો ક્ષમતારૂપી બખ્તરથી ગુપ્ત પુરુષોને ન અર્થીકૃત ક્યારેય પીડા કરનારા બનતા નથી. તો બાણના ઘા આવે ત્યારે બચવું છે કે મરવું છે? થોડું જોરથી બોલો, બાણના ઘા આવે તો બચવું છે કે મરવું છે? બચવું છે. તો બખ્તર પહેરવું જોઈએ. બોલો બખ્તર. અહીંયા અમે ક્ષમતાને બખ્તર બનાવ્યું છે, તેને માટે ગમે એટલી ઉન્નતિ થાય, પૈસા વધારે મળે કે માનપાન વધારે મળે કે મોભો ઊંચો મળે કે કદાચ સંઘમાં કોઈ પ્રમુખ બનાવે, ઉપપ્રમુખ બનાવે, હોદ્દો મોટો મળે, ક્યારેય પણ બોલો માનમાં જવાનું નહીં. અને કદાચ પૈસો ઓછો થાય, કોઈ માન ન ચાલે ચાલે, ક્યારેય ગુસ્સે થવાનું નહીં. સામેના જીવને જેમ અનુકૂળ પડે એમ ભલે વર્તે, આપણે એના ઉપર બોલો નહીં ગુસ્સો કરવાનો, નહીં અહં અભિમાન કરવાનું, તો આ સંસાર તરાય. આ તો બધી બધા લક્ષણે પૂરા રહેવું છે બોલો બધા. અને સંસાર કાપો છે, આવી મહાપુરુષોની વાત છે. સંસાર જલ્દી તરાવવાનો નથી. આવું સાંભળતા સાંભળતા આત્મા જયારે ખડાય, આત્મા તૈયાર થાય અને આત્મામાં આવી પાત્રતા પાકે, ગુણો આવે બધો દોષો, તો જ સંસાર થાય. ભલે આપણે ઈચ્છા રાખીએ આ ભવ પરભવ પણ આવા સંસ્કાર વહેલા વહેલા આપણામાં. શ્લોક 257. પ્રચિતાન્યપી કર્માણી જન્મ નામ કોટી કોટી ભી સમાન શિવ પ્રભા ભાનો ક્ષીણો ભી સમતા ક્ષણાત. આમ જુઓ કેવા કેવા કવિ દાખલા લઈ આવે છે અને અંદર ગોઠવે છે. અમાવાસ્યાનું ગાઢ અંધારું રાત્રિમાં હોય, એકબીજાના મોઢા ના દેખાતા હોય, એવું હોય જ નહીં? એમાં મેં અમાવાસ્યા તમને કીધી એટલે વધારે ગાઢ અંધારું. બોલો અમાવાસ્યાના રાત્રિના ગાઢ અંધકાર કે જે એકબીજાના મુખ ના દેખાય, આવું અંધારું હોય એવામાં જો પછી સૂરજ ઉગે તો એ અંધારાને દૂર કરતા સૂર્યને કેટલા કલાક લાગે? શક્તિમાં જાય કે નહીં? અંધારું ઘણું હતું પણ હવે સૂરજ એટલો દિવ્યમાન હતો કે આમ શક્તિ વગાડી એટલી વારમાં તો બોલે એને બધું અંધારું નાશ કરી નાખ્યું. એમ ભવો ભવના કેટલાય કર્મો જીવે બાજ્યા હોય બોલો, પણ જો ક્ષમતા ગુણમાં રહેવામાં આવે તો એ ભવ ભવના કર્મો એક આમ શક્તિ વગાડી એટલી વારમાં નાશ થઈ જાય. દાખલો આપવું એક એક, તમે ખંતાઓ નહીં તો આપો ભાઈ. એમ કહીએ ને તો થોડો હોંશમાં આવે અને ઝોખું આવતું હોય તો બંધ થઈ જાય. બોલો સારી હત્યા કરનારા દ્રઢ પ્રહારી કેટલા પાપ કરેલા? બરોબર, ઘણા પાપ કરેલા ને, બાળ હત્યા, સ્ત્રી હત્યા, મને લાગે બધી ઘણી હત્યાઓ કરી, પણ છેલ્લે એક હત્યામાં બાળક તરફતું મરી ગયું એ જોઈને એનું પરિણામ બદલાણો. પોતે જ બોલો મુનિનો વેશ લઈને કૌશિક ધ્યાનમાં રહ્યો ત્યાં છે, અને આખા ગામે એને પથ્થર માર્યા, કાકરા માર્યા, ઉપસર્ગો કર્યા, બધું સહન કર્યું. એ ક્ષમતા ગુણમાં રહ્યા તો આટલા કરેલા કર્મ ધોઈને કેવળ જ્ઞાન પામ્યા. આને અનુસરતો દાખલો, પાપ ઘણા કર્યા બોલો, પણ અવસર આવ્યો ને સમજણ આવી ત્યારે એટલો બધો સંભાવમાં રહ્યો. આટલો ખૂની જીવ, બધાને મારનારો, અને લોકો એને પથ્થર મારે, કાંકરા મારે કે શસ્ત્ર મારે તો એ સહન કરે, જરા પણ એની સામે અવાજ ના ઉઠાવે, એટલી ક્ષમતામાં એ રહ્યો તો જ કર્મ ખપ્યા. એટલે એમાં એ લખે છે, એમાં પણ એ લખે છે કે જો એક મિનિટ ભાનો હો પ્રભા, શ્લોકમાં લખો આમ સૂર્યની પ્રભા સમાન શિવ, જેમ અંધકારને ક્ષણાક્ષીણોથી ક્ષણવારમાં જ નાશ કરે છે, એવી જે ક્ષમતા નામનો ગુણ જન્મ નામ કોટી કોટી બી કરોડો કરોડો જન્મો દ્વારા બાંધેલા કર્માણી કર્મો પ્રચિતાની એટલે બાંધેલા કર્મોને પણ નાશ કરે છે. અને એના અમે મેં તમને એક દાખલો આપ્યો ખંડક મુનિનો, ખેલાયો અને બધી હત્યા કરીને ઘણા કર્મ બાંધ્યા, પણ હત્યા કર્યા બાદ જયારે પસ્તાવો થયો એટલી જોરદાર ક્ષમતામાં એ ઉભો રહ્યો, અને જેટલા ઉપસર્ગો લોકોએ કર્યા બધા જ ઉપસર્ગોને ખૂબ સંભાવે સહન કર્યા, તો કર્મ બાંધતા જેમ વાર ન લાગી એમ કર્મ તોડતા પણ વાર ના લાગી. આ મહાપુરુષો આપણને આવો દાખલો આપીને સમજાવે છે કે તમારા દીકરા કર્મ બંધાઈ ગયા હોય કે ભૂતકાળમાં ભૂલો થઈ ગઈ હોય, પછી હવે જાગ્યાતાથી સવાર દયા થઈ જાઓ અને સંભાવમાં આવી જાઓ તો વહેલા કર્મ કપાઈ શકશો અને વહેલા મુક્ષે નહીં. બોલો એટલે સાચાની જ વાત છે, બનાવટીની વાત નથી. આપણે બનાવટી થઈને સાંભળવા જઈએ તો એમાં આપણું કલ્યાણ થતું નથી, અને આજ સુધી બહુ બહુમાં આમ જ કર્યું છે, બનાવટ જ કરી છે, એના કારણે જ આપણું કલ્યાણ થયું નથી. હવે જેને સાચી પ્રક્રિયા કરી એનો મેં તમારી સામે દાખલો આપ્યો છે અને તમે જાણો છો એટલે આ દાખલો હતો. શ્લોક 258, અન્ય લિંગાદિ સિદ્ધાના આધાર સમતા એવી રત્નત્રય ફલ પ્રાપ્તિ એ આ સદભાવ જૈનતા. આ શ્લોકો બધા છે સંસ્કૃત, સંસ્કૃત ભાષાના શબ્દો લગભગ યશોજી મહારાજ સાહેબે એવા વાપર્યા છે કે તમે જો ધ્યાન આપો તો ગુજરાતી ભાષામાં મળતા શબ્દો છે અડધા પૂર્ણા નથી એવા આવતા. શ્લોક હું તમને સમજાવી દઉં, બિહાડી દઉં, પછી તો ખ્યાલ આવી જાય ને કે આ શ્લોક બહુ સહેલો છે. એવા શબ્દો છે એ થોડું વાંચન કરશો તો જરૂર આમાં રસ પડશે. એમનું લગભગ સાહિત્ય બધું બહુ સહેલું અને સારું છે, અને આપણા નજીકના કાળમાં થયા છે ને એટલે આપણા સ્વભાવને જાણે છે કે આ જીવોને થોડું સહેલું આપીએ. બોલો જરા તો વધારે અસર થાય, એટલે એમને આવું લખ્યું છે. હરિભદ્રસિંહ મહારાજ અને હેમચંદ્રસિંહ મહારાજ જે 1000 વર્ષ પહેલા થયા એમનું આટલું સરળ ગુજરાતી નથી. હા, એ પંડિતો હતા, મહાપુરુષો હતા, એમની સંસ્કૃત પ્રાકૃત ભાષામાં જ એમની વધારે વિદવત્તા હતી. હું એમ હલકું નથી કહેતો, પણ એ કાળે જીવો એવા હતા એ ભાષામાં બધું જ્ઞાન ચાલ્યું. યશોજી મહારાજ તો હમણાં જ થયા એટલે એમને આ ગુજરાતીનો અનુભવ છે, ને પોતે ગુજરાતના જ હતા એ લગભગ ગુજરાતી ભાષાને અનુસરતા શબ્દો આમાં ગોઠવ્યા છે. એટલું ચાલો હવે જુઓ, જૈન દર્શનમાં જૈન જ મોક્ષે જાય એવો નિયમ નથી. અન્ય ધર્મી જીવ હોય બોલો એ જીવ પણ મોક્ષે જાય. એટલું બાવાનો વેશ હોય, જતીનો વેશ હોય, કોઈ જોગીનો વેશ હોય, એટલે અન્ય ધર્મમાં જન્મ્યા હોય ને મોટા થયા હોય તો એ મોક્ષે જાય. પણ ક્યારે જાય? જયારે આવી ક્ષમતા ગુણમાં આવે તારે. ક્યારે આવે? તારે બહારના કપડા જોગીના હોય, બ્રાહ્મણના હોય, વાણિયાના હોય, જૈનના હોય, અમારે વેસ્ટ સાથે સંબંધ નથી. આત્મા ગુણિયલ બનવો જોઈએ. શું બનવો જોઈએ? અન્ય ધર્મીમાં આજે આપણે મોક્ષ નથી એનું કહીએ એમ કહીએ, એનું કારણ કે જીવોમાં આવા ગુણો નથી. જૈનોમાં આવા ગુણો પૂરા નથી તો ઈશ્વરમાં આવા ગુણ કાંથી આવે? બાકી જો આવા ગુણ આવે તો વેસ ગમે તે હોય, કપડા ગમે તે હોય, એ જીને બંધન કરતા બનતા નથી. હું તો આમે સંસારમાં બી આપણું ગુણિયલ જીવન હોય તો ઉપર આવવામાં વાર લાગતી નથી. અને વાંકું બોલીએ, અટકચું બોલીએ, કોઈની નિંદા ટીકા બહુ કરીએ, મારામારી બહુ કરીએ તો આગળ આવતા વાર લાગે. એ વાત આપણે અન્ય લિંગાદી અન્ય લિંગે સિદ્ધ થયેલા, અન્ય એટલે જૈન સિવાયના, બાવાના વેશમાં, જતીના વેશમાં, કોઈ યોગીઓના વેશમાં જે સિદ્ધ થયા છે આવા અન્ય ધર્મી જીવો, બધું એને પણ આધાર સમતા જ છે. ભલે અન્યમાં હતા પણ જે તત્વો સમજ્યા અને કોઈએ ઉપસર્ગ કર્યા તો ગુસ્સો ના કર્યો, કોઈએ વખાણ કર્યા તો રાગમાં ન ગયા, પણ વૈરાગ ભાવમાં રહ્યા, એ સમભાવમાં રહ્યા તો એ જીવ કર્યા. રત્ન ત્રય ફળ પ્રાપ્તિ, ત્રણેય રત્નના ફળની પ્રાપ્તિ થવાથી બધું ભાવ જૈન હતા. આમ દ્રવ્યથી જૈન નહોતા પણ ભાવથી કેવા કહેવાય? જૈન જ કહેવાય. ભાવથી જઈને જ કહેવાય. એટલે ઘણી વખત આપણે કોઈ જમણવાર બીજો કરીએ ને તો ભાવથી આવા જે ગુણિયલ જીવ હોય, ગુણિયલ બધું એ અન્ય કોમના માણસો હોય તો આપણને પરિચય હોય કે આવો ગુણિયલ જીવ છે, ઊંચો જીવ છે, એને પણ ઘણી વાર ભાવથી જમાડીએ. કેમ કે એનામાં રહેલું ગુણિયલ પણ એ ભાવ જૈનતા છે. ભલે કદાચ બીજા કુળમાં જન્મ્યા હોય ને બીજા કુળના વ્યવહારમાં હોય, અને જોઈએ હોય એ વ્યવહાર એને ગમતો ના હોય, બાપ દાદાનો હોય એટલે પકડી રાખ્યો હોય. આવા જીવો પણ જગતમાં હોય છે. આ આનંદ આપણે હમણાં થયેલા બુદ્ધિસાગર સુધી મહારાજ, હવે આમ જો તો પગેલ ના ઘરે જન્મેલા હતા પણ ધીરે ધીરે આ સંસ્કાર પામ્યા, આ બાજુ આવ્યા, તેમને એમનું સાહિત્ય બનાવેલું આજે બધા લોકો વાંચે છે, બને છે. ભેગું મહેસાણા પાઠશાળા નામ સાંભળ્યું હોય એમાં આ બુદ્ધિસાગર સુરી પહેલા વિદ્યાર્થી હતા. જયા પાઠશાળા સ્થાપાણી ત્યારે એમાં પહેલા દાખલ થનારા બુદ્ધિસાગર સુરીમાં બેઠું. હા, પાઠશાળાની સ્થાપના એમના ગુરુજી હતા રવિ સાગર ને એમને જ કરેલી. લગભગ 120 વર્ષ જેવો કાળ થયો, 115 વર્ષ જેવો પાઠશાળા જ બનાવી. એને કેમ મેં યાદ કરી કે હું એમ જ ભણ્યો છું અને આજે આપણા જૈન છોકરાઓને ધાર્મિક, સંસ્કૃત, પ્રાકૃત આ મહેસાણા પાર્સા જ ભણાવે છે અને બધે ઠેકાણે શિક્ષક તરીકે મોકલે છે. કોચ પોઝિશન કરાવવા મોકલે પણ લાઈના સંસારી નહીં ભણાવવા. એટલે સંસારી 7 ચોપડી 10 ચોપડી ભણેલા હોય એને દાખલ કરે, એટલે થોડું એને શિક્ષણ મળ્યું હોય, વાંચતા લખતા આવડતું હોય, પછી ધાર્મિક ભણાવવાનું, સંસ્કૃત ભણાવવાનું, અર્ધમાગી ભણાવવાનું, આગમ ભણાવવાના અને પંડિત બનાવવાના, અને પછી બધી ઠેકાણે ધર્મનો પ્રચાર કરે ને એની આજીવિકા પણ ચાલે. ખ્યાલ આવી સંસ્થા વેણીચંદ સુરચંદભાઈએ સ્થાપેલી. એના કરતા કોણ? વેણીચંદભાઈ. સમજાણું એમાં આ પહેલા વિદ્યાર્થી કોણ? બુદ્ધિસાગર સુરી. એટલે આવી એટલે યાદ કરી ગયા કે અન્ય લિંગી હતા એટલે પટેલ હતા, જૈન નહોતા. ખેલાયો? પણ આપણા જૈન સાધુના એ પરિચિત હતા. જે સાધુએ આ પાઠશાળાની સ્થાપના કરી એમણે એને પહેલા લીધા અને આમાં ભણ્યા ગણ્યા અને જૈન દીક્ષા લીધી અને આચાર્ય બન્યા. એમણે જ આ મૌડીનું કે આ તીર્થની સ્થાપના એમને કરી. અન્ય લિંગાદી સિદ્ધાના, અન્ય લિંગાદીમાં સિદ્ધ થનારા આત્માઓને જો આધાર કોઈ હોય મોક્ષે જવામાં તો સમતા નામનો ગુણ જ આધાર છે. અન્ય ધર્મનું આચરણ કરે છે એનાથી મોક્ષે નથી જતા. સમજાણું? કોઈ શિવલિંગની પૂજા કરે કે મહાદેવની પૂજા કરે એનાથી એ મોક્ષે નથી જતા, પણ તેની મુજબ ક્ષમતા ભાવના કારણે જે જે જીવો કસાયો નહીં જીતા. આ તો મેં તમને બુદ્ધિશાળી દાખલો આપ્યો, બીજો તમને દાખલો આપું. એ ભગવાન મહાવીર પ્રભુને છંડ કૌશિકે દંખ દીધો, ત્યારબાદ એમાંથી લોહીને બદલે દૂધ નીકળ્યું. કારણ કે ભગવાનના શરીરમાં બધું લોહી દૂધ જેવું જ હતું એ મહાપુરુષોનું, એટલે આભો બન્યો. આ શું, હું જેને દંખ મારું એમાંથી લોહીની ધારા છૂટે અને આ શું બન્યું. પછી એને જાતિ જ મજ્ઞાન થયું, એનાથી ખ્યાલ આવ્યો કે મહાપુરુષને મેં દંખ માર્યો, મેં મોટી ભૂલ કરી. પછી એ ભૂલના પસ્તાવા રૂપે અડધો ધર્મ અડધો બાર, મોડું ધર્મ પૂછડું બાર, આ રીતે રહ્યો. કોણ? ચંડ કૌશિક સર્પ. એને પસ્તાવો થયો કે મેં આ બહુ ખોટું કામ કર્યું. હવે શાંત થઈ ગયો, થરી ગયો. એ લોકો સમજ્યા કે ઝેરી સાપ થરી ગયો, શાંત થઈ ગયો, એટલે હવે નાગદેવ બન્યો હશે એમ સમજીને લોકો એના ઉપર ઘી નાખીને પૂજા કરી. કોની જીવતા નાગની, સમજાય છે? પણ એ સંભાવમાં એને રહેવું હતું, ભગવાનની વાણી એને અસર કરી હતી, એટલે સંભાવમાં રહ્યો. જરાય હાલ્યો ચાલ્યો નહીં. હવે એ ઘીના કારણે કીડીઓ આવી, એ સાપને કીડીઓએ ડંખ માર્યો, સમજાય છે? સાપ તો કેટલો સુંવાળો પ્રાણી કહેવાય, એની ચામડી કેવી હોય, સુંવાળી. એને આ કીડીઓના ડંખ એટલા બધા પડ્યા કે એને સંભાવથી આ ક્ષમતાથી સહન કર્યા. તો સર્પના ભાવમાં પણ મરીને દેવલોકમાં ગયો. ક્યાં ગયો? મોક્ષે તો જવાય એવું છે નહીં, કિંચના ભાવમાં મોક્ષે જવાય નહીં. સાપ હતો, ઝેરી હતો, પણ છેલ્લે છેલ્લે આ ક્ષમતામાં આવ્યો તો એના કારણે કલ્યાણ પામ્યો. એટલે મેં આ બે દાખલા તમને
આપ્યા.
હા, સંઘની પંચમ, સંઘની પંચમી જીવ હતો, સર્પ હતો, ઝેરીલો હતો, પણ જાતિ સ્મરણ પામ્યો અને તત્વ સમજ્યો, એના કારણે એને મેં હજારોને ડંખ માર્યા છે તો હજારો લોકો મને ડંખ મારે તો મારું કર્મ તૂટે એવી ભાવનાથી અડધો ધર્મ અડધો બાર. અને લોકોએ સાપ શાંત થયો એમ સમજીને ઘી નાખ્યું માટે અને પૂજા કરી નાગદેવ સમજીને. હવે ઘીના કારણે બહુ કીડીઓ આવી, કીડીઓએ એને ખૂબ ડંખ માર્યા, એ ડંખ એને સંભાવે સહન કર્યા અને એને કર્મ હળવા કર્યા અને મરીને દેવલોકમાં ગયો. અને બનતા સુધી આત્મા દેવલોકમાં ગયો. આપણે બીજા દેવલોકમાં જશું નહીં, ભગવાન જાણે, સમજાય છે? એ ક્યાં ગયો? હા, બનતા સુધી આત્મામાં છે. આવા જીવો એટલે એ બુદ્ધિ સાગર સુધી દાખલો મેં આપ્યો. હતા પટેલ, પણ ડાપણમાં આવ્યા તો તરી ગયા. એમ બીજો દાખલો આપણે નાગનો, ચંડ કૌશિકનો. ઝેરીલો હતો પણ જયારે સમજ્યો એમાં ડાપણ આવ્યું તો દેવલોકમાં ગયો. એટલે ભલે જૈન ના હોય, અન્ય લિંગી હોય, તો પણ આ ક્ષમતા બધાને તારનારી છે. મહાપુરુષની વાણી શું છે? અન્ય લિંગાનામ, અન્ય લિંગે સિદ્ધેલા આત્માઓને પણ આધાર અક્ષમતા. ક્ષમતા એ આધાર છે. રત્નત્રયના ફળની પ્રાપ્તિ જે ક્ષમતા વડે થાય છે એનામાં ભાવથી જૈનતા આવે છે. સરાજી દ્રવ્યથી બીજા કુળમાં જન્મ્યા હોય એટલે બીજા કુળના કહેવાય, પણ ભાવથી જૈન હોય છે. આવા આત્માઓ ઘણા દીક્ષા બી લે, સંયમ પાળે, સારું જીવન જીવે, આવું પણ બને છે. તો આપણે જૈન કુળમાં જન્મેલા છીએ અને આ સંસ્કારથી બોલો વાસી છીએ, તો આપણે સુધરવું જોઈએ. બરોબર? આપણે ગાળપણમાં સમય ગુમાવવો જોઈએ નહીં. વારે વારે આવું ભણીએ ને સાંભળીએ તો ક્યારેક લાગે, ને એમાં કલ્યાણ નજીકમાં થવાનું હોય તો જ લાગે. કલ્યાણ લાંબા કાળે થવાનું હોય ને તો આ ડાપણ આવે નહીં. આપણામાં આ ડાપણ ન આવતું હોય તો સમજી લેવું કે કલ્યાણ હજુ દૂર છે. દિલ્હી દૂર છે. જ્ઞાનસ્ય ફલમ એસૈવ નય સ્થાનાવતારિણ ચંદનમ બની નિવસ્યાત કુગ્રહેણતુ ભસ્મ તત્. હવે ઘણી વખત આપણે ત્યાં નયોની વાત આવે છે. નય એટલે દ્રષ્ટિ, સાત નયો આવે ને તત્વાર્થમાં, નૈગમ નય, સંગ્રહ નય, વ્યવહાર નય, નયો એટલે દ્રષ્ટિ. તો નયો પણ ભણ્યા પછી એને યથાસ્થાને જોડવાના, શુક્રનું જ્યાં જે રીતે આપણો ઉપકાર થાય એ રીતે નયોને જોડવા જોઈએ. એ લખે છે નાનસ્ય ફલમ એસા એવ નય સ્થાન અવતારી ન, નયોને એના સ્થાનમાં સ્થાપનાર એવા જ્ઞાનનું આ જ ફળ છે. નયો ભણ્યા હોઈએ તો નયોને બરાબર યથાસ્થાને જોડવાનું આ જ ફળ છે. શું ફળ? કે જીવનો ઉપકાર કેમ થાય એવું જોડવું. જેમ આ ભગવાનની મૂર્તિ છે બેઠું, હવે એને પથ્થર છે એમ સમજવું તો સમજાય, અને ભગવાનની આકૃતિ હોવાથી એમને જોઈને વિતરાગ પ્રભુ યાદ આવે એમ છે, અને વિતરાગ પ્રભુનું સ્મરણ થવામાં આ મૂર્તિ કારણ છે. બોલો એમને સમજવું હોય તો સમજાય કે નહીં? અહીંયા પથ્થર માને, ભગવાને ન સ્વીકાર, અને ઘરે પછી પોતાના પતિનો પત્નીનો ફોટો રાખે અને એને રોજ જોવે, તો એને જોવાથી જો રાગ ઉછળે છે તો વિતરાગને જોવાથી વિતરાગતાનું સ્મરણ કેમ ના થાય? બીજો દાખલો જોવા દો, આપણે આપણો દાખલો લો છે નહીં? એટલે મૂળ પતિ પ્રત્યે પત્ની પ્રત્યે મારાપણાનો જેવો ભાવ છે એવો ભાવ ભગવાન પ્રત્યે જો હોય તો નૈગમ નહીંથી આ ભગવાન પણ વાસ્તવિક ભગવાનની સ્મૃતિનું કારણ બની શકે છે. બેઠું, માનવું ન માનવું એ જુદી વસ્તુ છે. એવી રીતે ધારો કે અહીંયા કોઈ હમણાં રૂપિયાની એક એક રૂપિયાની પ્રભાવના કરે તો બેનો હોય કે ભાઈઓ હોય બધાને આપે કે ના આપે? એટલે બધા સરખા સમજે, બધા સંગ્રહ નહીં, બધા સરખા છે. છતાં બોલો બહેનો કોઈ બાળકી ભણવા આવે તો આ બહેનો બેઠા એની લાઈનમાં જ બેસે, આમની વચ્ચે ના બેસે, અને ભાઈ આવ્યા હોય તો આમની વચ્ચે બેસે, આમની વચ્ચે ના બેસે. કેમ? સમજે કે આ પુરુષોની વ્યવસ્થા છે ને આ બહેનોની, એટલે ભેદે કરે કે ના કરે? એટલે ભેદે કરે ભેદની જગ્યાએ, અને અભેદની જગ્યાએ અભેદ કરે. આનું નામ નય. નય એટલે દ્રષ્ટિ. નય સમજણો, બધાને સરખા માને એ સંગ્રહ નય. કયો નય? મેં હમણાં કીધું રૂપિયાની પ્રભાવના કરે તો બધા સરખા માને, બધા સમજાય છે. અને જયારે બેસવા ઉઠવાનો કોઈ પ્રસંગ આવે તો બહેનો બેઠા હોય ત્યાં બેન બેસે, ભાઈ બેઠા હોય ત્યાં ભાઈ બેસે, એમાં મોટા બેઠા હોય ત્યાં નાના ના બેસે, નાના બેઠા હોય તો મોટા ના બેસે. આ બધો વ્યવહાર. એટલે એકા સ્થાને આપણા મગજમાં બધા નયો છે જ, પણ જરા છે નયોનો અભ્યાસ આવે ને એટલે માથું દુખવાઈ જાય કે આ બધું ઝીણી વાત નહીં કરવાની. નયો વગર જગતમાં ચાલતું જ નથી. એ લખે છે નાનસ્ય ફલમ એસા એવ નય સ્થાન અવતારી ન, નયોને યથાસ્થાને જોડવા વાળું જે જ્ઞાન એનું આ ફળ છે. જેમ ચંદ્રમ બનીના ઈવશ્યાત કુગ્રહેતુ ભસ્મત, એટલે સમતા નામનો ગુણ જો આપણામાં આવ્યો હોય તો આપણે નયોને યથાસ્થાને જોડીએ, પૂરો નયોને યથાસ્થાને જોડીએ. અગ્નિ વડે જેમ ચંદન વનીના ઈવ, અગ્નિ વડે જેમ ચંદનને બાળી નાખવામાં આવે, બોલો આગ આવે તો ચંદન જેવું સારું ઝાડ હોય તો શું થાય? બળી જાય. એમ કદાગ્ર આવે તો આપણામાં આવેલું બોલો ઊંચું સ્થાન પણ ભસ્મ થઈ જાય. કુગ્રહેણ ભસ્મ કદાગ્ર, હું કહું એ જ સાચું, મારું જ સાચું, આવો જે કદાગ્રહ એ જીવમાં ગુણોને બોલો બાળીને ભસ્મ કરી નાખે. ક્યારેય કદાગ્રહી નહીં બનવો, પણ થોડા નયોને સમજતા શીખવું અને યથાસ્થાને નય લગાડવા. આવું જૈન દર્શન મહાપુરુષો સમજાવે. 260 હા બોલો.
એનો નિયમ કરો, એનો
એનો નિયમ એટલા માટે સમજાવું કે પ્રભાવના કરનારના જે અહિયાના ભાવ છે એ ભાવ એના તૂટી જાય, એના ભાવમાં સ્ખલના થાય. એટલે આપણે પ્રભાવના કરનારાનો ભાવ જળવી રહે અને એના પ્રભાવના કરવાનો બીજી વખત પણ ભાવ વૃદ્ધિ પામે એટલે આપણે ના નહીં પાડવાની. એટલે એનો તમારે જે સદુપયોગ કરો સદુપયોગ કરવાનો, પણ એના ભાવનાની વૃદ્ધિ થાય માટે, હાનિ ન થાય એટલા માટે. પરિણામ સમજણ મારી વાત. એટલે ભાવના હોય તો આપણે એની એકવાર લઈ લેવાની, પછી આપણી શક્તિ આપણે ભાવના પ્રભાવના કરવાની. પ્રભાવના છે શા માટે? આપણી લાલચ માટે નથી. તમે જે આયા એનો એને આનંદ છે, એની શક્તિ પ્રમાણે પણ બધાને કંઈક આપવું એવો ભાવ છે. એ ઊંચા ભાવને અનુમોદના કરવી, એ ભાવને ક્યારેય વખોડવો નહીં. અને એનાથી કંઈ આપણું દારિદ્ર તૂટતું નથી, અને દારિદ્ર થોડે એવું છે નહીં કોઈએ રૂપિયો. હા, જો આપણે ના પાડીએ કે ના લઈએ, હા ના લઈએ તો એ પ્રભાવના કરનારના મનમાં વિક્ષેપ ઉભો થાય, અને એનાથી એનું મન આર્થ ધ્યાનમાં જાય, સૌદ ધ્યાનમાં જાય, અને એના કારણે આપણને પણ કર્મ લાગે. મારી એકવાર કોઈ બી જીવ પ્રભાવના કરતું હોય એના દિલથી તો આપણે સ્વીકારી લેવાની. આપણે પણ એક વાર આવી પ્રભાવના કરવી, કઈ ના હોય વાત નહીં. એમ જાણ આપણે લીધો એક જણો એક રૂપિયો, અને પ્રભાવના રૂપિયા ને રૂપિયો લીધો, અને આપણી શક્તિ સારી હોય બીજા દિવસે બીજા દિવસે આપણે રૂપિયાની પ્રભાવના કરી, એટલે શું થાય? રૂપિયો લીધો 25 જણને આપ્યા, પણ બધાને એક જાતનો અનુમોદનાનો ભાવ જાગે. અનુમોદના એટલે સમજાય છે આપણે. અને કોઈ એક રૂપિયાનું ભૂખ્યું નથી, કઈ આપણે એક રૂપિયા માટે કોઈ આવતું નથી. અને કદાચ કોઈક માનો કે અહીં તો નથી, પણ હિન્દુસ્તાનમાં કદાચ કોઈક રૂપિયાની લાલચી આવતું હોય, કદાચ કલ્પના હો ભાઈ, તો પણ એ જીવ નાની ના બે શબ્દ સાંભળીને જશે, એમાં કદાચ એનો આત્મા પલટાઈ જવાનો હોય અને એવી ભવિ તબિયતા પાકી હોય તો ભલે રૂપિયાના બાને આવ્યો હોય અને પલટી જાય, આવું પણ બને. એટલે આપનારના ભાવ તૂટે નહીં, આપનારના ભાવ ઉલ્લાસ પામે, એટલે ના નહીં પાડવાની. મારી આવો જવાબ છે. તમારે એનો ઉપયોગ શું કરવો એ પોતાને જોવાનું. મારી બેટી, અને બીજો કઈ ઉપયોગ ના કરો, હું તમને આ ઉપયોગ બતાવું કે તમે આજે પ્રભાવનો એક રૂપિયો લીધો, તમારી શક્તિ સારી હોય તો બીજી દાડે તમારે રૂપિયાની પ્રભાવના કરવાની નહીં. બીરુ ભાઈ, એટલે તમને પણ આવી અનુમોદનાનો ચાન્સ મળે. અને મેં લીધો એનું જે મનમાં જે ખટકતો એ નીકળી જાય. બાકી એને ભાવથી બધાને આપ્યા છે, અને બીજા જીવો પણ કેમ આવે એ ભાવથી એ જીવ સ્વીકારે છે. બેઠું ચાલો. શ્લોક 260. ચારિત્ર પુરુષ પ્રાણ સમતાખ્યા ગતા યદિ જનાનું ધાવના વેશ સદા તદ મરણોત્સવ. આમ જો ચારિત્ર લીધું હોય અને ચારિત્ર ગુણ આવ્યા પછી જો જીવનમાંથી સમતા નામનો ગુણ ચાલ્યો જાય તો પ્રાણ ચાલ્યા ગયા હોય એવું જીવને દુઃખ થાય, આવું આમાં લખે છે. હે, હા, જો ગુજરાતી પેલા વાંચી લો. જો ચારિત્ર રૂપી પુરુષના સમતા નામના પ્રાણ ચાલ્યા ગયા હોય તો પછી લોકોનું, આમ જો માણસ માદો હોય ને સાવજી, લોકો એની સેવા માટે દોડાદોડી કરે. બોલો, બરોબર, સામાન્ય. અને એના પ્રાણ ચાલ્યા જાય એટલે સંસારમાં લઈ જવાની દોડાદોડી કરે. એમ અહીંયા પણ આવું જ છે કે ચારિત્ર પુરુષ પ્રાણ, ચારિત્રરૂપી પુરુષના પ્રાણભૂત એવી સમતા નામના ગુણો ગતાયેલ જો ચાલી ગઈ હોય તો જન અનુધાવન આવેશ, લોકોની દોડાદોડીનો આવેશ જે હોય છે એ મરણો સહમજો, એ આપણને હવે સમતાને બોલો લઈ જવાની તૈયારી કરે છે. એમાં મજો ફરી બોલું, જો ચારિત્રરૂપી પુરુષના પ્રાણભૂત આ સમતા નામનો ગુણ છે એ જો ચાલ્યા ગયા, એ પ્રાણ ચાલ્યા જાય તો મને ક્યાં લઈ જવાય? સંસારમાં. એમ સમતા નામનો ગુણ જો જીવનમાંથી ચાલ્યો ગયો, બેઠું, તો લોકો જે આપણી દોડાદોડી સેવા કરે, પક્ષમ જે કઈ કરે, સમજી લો આ વહેલા સમતાને લઈ જવાની તૈયારી કરે છે. એમ કહીને આપણને સમજાવે છે કે જો સમતા ગઈ તો પ્રાણ ગયા સમજી લેજો. કઈ કોઈ તમારી વેલ્યુ કે કિંમત જૈન શાસનમાં નથી. બેઠું કઈ હા ક્ષમતા વિચારિત પુરુષ પ્રાણ સાહિત્ય રૂપી જે પુરુષ એના પ્રાણ સમાન ક્ષમતા નામનો જે ગુણ એ જેના જીવનમાંથી ગતા બધું ચાલી ગઈ બધું તો અને એની પાછળ જન અનુધાવન આવેશ લોકોની દોડાદોડીનો જે આવેશ છે એ એના મરણનો ઉત્સવ સમજવો એટલે ક્ષમતાને લઈ જવાનો ઉત્સવ સમજવો એટલે મરેલાની જેમ હું વિશેષાગમન છું હું જો ગ્રંથ કરતા એ અહીં એક લાક્ષણિક અર્થગર્ભિત રૂપક પ્રયોજ્યું છે. ચાઈલ્ડ રૂપી પુરુષના જો કોઈ પ્રાણ હોય તો એ ક્ષમતા છે. કોઈ દીક્ષા લઈ સંયમ ધારણ કરે પાંચ મહાવ્રતનું પાલન કરે પણ જ્યાં સુધી એના જીવનમાં ક્ષમતા આવી ન હોય ત્યાં સુધી એનું ચારિત્ર જીવન ન કહેવાય. કારણ કે ક્ષમતા એ ચારિત્રનો પ્રાણ છે. પ્રાણ જો જાય પછી દેહની કશી કિંમત રહેતી નથી. જયારે કોઈ મૃત્યુ પામે છે ત્યારે એના સ્વજનો સગા સંબંધીઓ જ્ઞાતિજનો તરત દોડીને આવે છે. જેઓ આવે છે એ તો બધા મરદાને મૃતદેહને અંતિમ ક્રિયા માટે જ આવે છે. એવી રીતે કેટલાક માત્ર બાળ ચારિત્ર સાધુ પાસે બનનાર છે કે અનેક પ્રયોજનથી લોકો દોડાદોડકીને આવતા ભલે હોય પણ એ ચારિત્રધર પુરુષમાંથી ક્ષમતારૂપી પ્રાણ ઉડી ગયા હોય તો લોકોની આ દોડાદોડ આસપાસ જે દોડાદોડી છે એ પારમાર્થિક રીતે આધ્યાત્મિક દ્રષ્ટિએ માત્ર મૃત્યુ સમયની દોડાદોડી જેવી છે. કવિએ તો બધું લખી નાખ્યું. આપણે જીવતા પણ મરેલા છીએ એમ સમજી મરેલા માણસને લોકો સંતાન લઈ જવાની દોડાદોડી કરે એમ આપણામાં જો સંતાન નામનો ગુણ ના હોય તો લોકો આપણી પાસેથી દોડાદોડી કરે છે આના માટે. એટલે આપણે એમાં નીચે જ જવાના ફરજો. આવું સમજાવીને પણ એમ કહેવા માંગે છે કે તમે ક્ષમતામાં આવો ક્ષમતા જીવનમાં થોડી લાવો. ભલે આમને કીધી હતી ઊંચી ક્ષમતા ભલે ના આવે એટલે કાળ એવો છે શરીરબળ એવું છે માટે એટલે હું એનો વિરોધ નથી કરતો. પણ હવે આપણું શરીરબળ એટલું સમર્થ નથી મનબળ એવું નથી તો ચાલો કઈ નહીં થોડું તો સંસ્કાર નો પાડીએ. એટલે ઘરમાં કોઈ પાત્રો આપણે અનુકૂળ વર્તે કોઈ પાત્રો કદાચ કોઈ પ્રતિકૂળ વર્તે આપણી ઈચ્છા પ્રમાણે ના કર્યું હોય તો ચલાવી લેવું ગુસ્સો નહીં કરવો અને ક્યારેય પણ અનુભવ કર્યો બહુ રાગ નહીં કરવો. ભાવતું ભોજન બનાવ્યું હોય તો બહુ ખુશી નહીં થઈ જવું અને ભાવતું બનાવ્યું હોય તો ગુસ્સે નહીં થવાનું. ઘરમાં પણ થોડી ટેવ પાડીએ ને તો ઝઘડા ઓછા થઈ જાય ખોડી વાત જ્યાં મૂકો. અને ઘરે ઘરે અનુકૂળ પ્રતિકૂળ તો આવવાનું જ નહીં અને બહુ અનુકૂળતાની ઈચ્છા જ બહુ નહીં રાખવાની. જે કાળે જે મળે બોલે એમાં અનુકૂળતાની બુદ્ધિ રાખવાની. પણ મને આ બહુ અનુકૂળ છે મને શીરો લાપસી ભાવ મળે કાલે એ બનાવજો આવી વાત કોઈ દાવ નહીં કરવાની. જે બનાવ્યું હોય બોલો એને ખાઈ જવાનું. આવું મહાપુરુષો આમાં સમજાવે. આમ જે સાધુ મહારાજ ગુજરી નીકળે એમને ક્યાં ખબર છે કે મને ભાવતું મળવાનું મને ભાવતું. જે ગુજરી મળે એનાથી પોતાનું આહાર પાણીથી પેટ ભરે જ છે ને ચલાવે છે કે નહીં. એક દાડો નહીં જીવનભર બરોબર નહીં તો આપણે બે પાંચ દાડા ચલાવીએ. જે બનાવ્યું હોય ખાઈ લેવાનું. ક્યારે વખોડવાનું નહીં ને વખાણવાનું નહીં. બે શબ્દ યાદ રાખો બોલો. વખોડવાનું નહીં ને વખાણવાનું નહીં. એટલે ઘરમાં કજિયા ઓછા થઈ જાય. સારું તમને એનો રસ્તો બતાવી દઉં. તમે એની જે કઈ ખોટું કર્યું ભૂલ કર્યું રાંધવામાં તો એને તમારે જ્ઞાનથી સમજાવવાનું રીસથી નહીં સમજાવવાનું. બોલો રીસથી નહીં સમજાવવાનું. રીસથી એટલે આપણે ન ભાવ્યું એટલે ગુસ્સામાં હોઈએ એ રીતે નહીં સમજાવવાનું. જો ભાઈ આ વસ્તુ સાચી આ રીતે બને, આ રીતે બનાવવી જોઈએ, કળા તમે શીખો એમ, જ્ઞાન માર્ગ આપવાનો. બોલો જરા. ચાલો સાંભળો, આપણે આવા સંસ્કારમાં આવીએ ને તો સામેનું પાત્ર પણ આવા સંસ્કાર વાળું બને. હવે આપણે સંસ્કાર વાળા ના હોઈએ તો અમે આ પાત્ર માં મળે એવા સંસ્કાર. તો એમ કે ફારુદા તમને મારું કરેલું ના ગયું, તમે બનાવો એવું વાકુ ક્યારે બોલે? પાત્રો આવા હોય તો ઉત્તમ આત્માઓ ક્યારે આવો જવાબ ના આપે? ખ્યાલ આ તો પુરુષો પણ આ કામમાં જોડાય છે, એટલે સ્ત્રીઓ પણ આવું બોલે. બાકી ક્યાંય આવું બોલે નહીં કોઈ દાડો ઉત્તમ
આત્મા.
શ્લોક બસ ફાવશે, ચાલશે, ગમશે, બધું એનો અર્થ એ કે બધું જે હોય ચાલશે. તમે રાગ અને દિવસો ઉત્સાહ કરવા હોય તો આ ત્રણ શબ્દો કામ ના છે, થઈએ થયો ઉપર છેલા નહીં. એટલે મહાપુરુષો આ વાંચી દીધા, સમત્યજ્ય સમતામ એકમ સ્યાદ્યત કષ્ટમ અનુષ્ઠિતમ સદૈત સીતકરમ નૈવ બીજમ ઉપતમી ઉસરે. શ્લોક 261. આમ જો સમતા રાખ્યા વગર, એટલે ગુસ્સાવાળી પ્રકૃતિ રાખી હોય અથવા રાગવાળી પ્રકૃતિ રાખી હોય અને કોઈ તપ જપ સંયમ કોઈ ધર્માનુષ્ઠાન કર્યું હોય તો એ ધર્માનુષ્ઠાન જોઈએ એવા ફળને આપનારું બનતું એવું મહાપુરુષ સમજાવ્યું. બીજા માણસે, આપણી વાત નહીં કરતા, આ જો બીજા માણસે અનુષ્ઠાન કર્યું હોય, ધારો અષ્ટમ કે છઠ કર્યો હોય, તમે એને પારણું કરાવવા જાઓ કે જમાડવા જાઓ અને આડાવડો ગુસ્સો બહુ કરે તો આપણે પાછળ આવીને શું બોલીએ? કામ તો આટલો તપ કરે, આટલો ગુસ્સો કરે, શું તેના તપનું બલ્યું એનું તપ? બોલો જરા, શું તપનું ફળ પામાં કહીએ નહી? તો આ જ વાક્ય કોઈ આપણા ઉપર પરપુઠે બોલે નહીં પાછળ, હે બોલે ના બોલે પણ પાછલું બોલે ને. એનો અર્થ એ થયો કે તમે તપ કરો પછી એટલા બધા સંભાવમાં આવી જવું કે કોઈ બી માણસ અનુકૂળ બહુ ચાલે પ્રતિકૂળ ચાલે ક્યારે પણ ગુસ્સો કે આવેશ કરવાનો નહીં. આવું આમાં સમજાવે છે. જો ગુસ્સો કરીએ એ બધું ધર્મ અનુષ્ઠાન કરીએ, બોલો, અને બીજી બાજુ ગુસ્સો કરીએ તો ઉખર ભૂમિમાં વાવેલા બીજ સરખું સમજવું. કેવો દાખલો આપે છે? ઉખર ભૂમિ એ ખારી ભૂમિ હોય એમાં બીજ વાવો તો અનાજ તો ના ઉગે પણ બીજે જતું રહે. બોલો જરા, અનાજ તો પણ એના જેવું, જેમ બીજ નિષ્ફળ જાય એમાં કરેલો ધર્મ આવું સમજાવે છે. જુઓ, એકામ સમતામ સમત્યજ્ય, એક સમતા નામના ગુણને ત્યજીને સ્યાદ યત કષ્ટમ અનુષ્ઠિતમ, કોઈ કષ્ટકારી અનુષ્ઠાન કર્યું હોય, કષ્ટકારી જ્યાં તકલીફ વાળું, જેમ કોઈ જયારે ઉપવાસ થતો ના હોય અને પંચુસમાં થઈ કરી એ તપ ઘણો લાંબો કર્યો ને, પણ રોજે રોજ પથારીને નો ગુસ્સો, બેસવાનો ગુસ્સો, આગળ કોઈ સ્થાન ના આપ્યું તો ગુસ્સો, એ કષ્ટકારી અનુસરણ કર્યું અને જો સમતા ન રાખી, સમતાને તજીને આવું કોઈ અનુસરણ જો કર્યું તદ ઈચ્છિત કર્મ નહીં હોય તો એ આપણા ઈષ્ટને આપનારું બનતું નથી. કોની જેમ? બીજમ ઉપતમ ઈવ ઉસરે, ઉસરે ઉખર ભૂમિ, એમાં ઉપતમ એટલે વાવેલા બીજની જેમ, ઉસરે ઉખર ભૂમિમાં જેમ બીજ વાયુ હોય તો ફળ ના મળે એમ સંતા રાખ્યા વગર કોઈ ધર્મ અનુસાર કર્યું હોય તો આપણા ઈશ્વરને આપનારું બનતું નથી. તો જયારે જયારે કોઈ ધર્મ અનુસાર કરીએ ત્યારે શક્ય બને એટલું બોલો ક્ષમતા ગુણે જીવનમાં લાવો, અને કદાચ ગુસ્સો કરીએ અને કોઈના ઉપર બે શબ્દ કહી દઈએ, આપણે માની મેં બે શબ્દ સંભળાવી દીધા કહી દીધું, પણ હકીકતથી કઈ આપણે ધાર્યું થાય એવો નિયમ નથી. ગુસ્સો કરીએ એટલે ધાર્યું થાય એવો નિયમ ખરો? તો ધાર્યું થતું નથી તો આવો ગુસ્સો કરીને ખોઈ નાખવાથી શું ફાયદો? મારે બની શકે એટલા ક્ષમતા ગુણમાં આવવા પ્રયત્ન કરો. આવું મહાપુરુષ આપણે કે છે
એનો અર્થ એ થયો કે જે સંજ્ઞાઓ જે અનુસાર કરીએ એ કરતા પેલા સંજ્ઞા પછી અનુસાર કરીએ તો એ જરૂર પડ જાય
નહીં? તમારી વાત બરાબર નથી. સમજાવો કે સમજણ ન આવી હોય અને અનુસરણ કરીએ તો એ નિષ્ફળ છે? સમજણ આવ્યા પછી અનુસરણ કરવું આમ કહીએ તો આ સમજણ આવતા આવતા વર્ષો જતા રહે, અનુસરણ કરવાના દિવસો આવે તો મમતા તો આપણી છેલ્લી જિંદગી હોય, એટલે આ વાત બરાબર નથી. એને બદલે અનુસરણ એ પહેલેથી કરવાનું બોલો, નાની ઉંમરથી અનુસરણ કરતા હોય એ ત્યારથી જ બોલો આની પ્રેક્ટિસ પાડવાની. વાત તારી સમજાય છે? અનુસરણ નાની ઉંમરથી જ કરવાનું અને અનુસરણ કરતા કરતા પહેલે જ આની પ્રેક્ટિસ પાડવાની, આને સમજવાનું. હા એ વાત નક્કી, એ વાત ચોક્કસ. એટલે જો ક્રિયાની સાથે જ્ઞાન લાવવાનું, પણ જ્ઞાન ન આવે ત્યાંથી ક્રિયા નહીં કરવાની, જ્ઞાન આવ્યા પછી ક્રિયા કરવાની, તો લગભગ પોણી ઉંમરથી એમ જ જતી રહે. અને છેલ્લી ઉંમરમાં ક્રિયા આવે ખરીને નહીં આવે, લાગવા આડતી થઈ જઈએ, અચાનક એક્સિડન્ટમાં ચાલ્યા જઈએ. માટે બરાબર સમજણ આવે, ક્ષમતા આવે તો જ અનુષ્ઠાન કરવું, નહીં તો ના કરવું. આવું નહીં સમજવાનું, હું આવું નથી સમજાવતો. કોઈને બીજા કોઈ વક્તા હોય સમજાવે ભલે સમજાવે, આપણે આપણી વાત કરે કે આપણે જૈન કુળમાં જન્મ્યા છીએ ત્યારથી જ આપણા બાપ દાદાના સંસ્કારથી જે આપણે અનુષ્ઠાનો મળ્યા હોય એ અનુષ્ઠાનોમાં આપણે જોડાવું બોલો અનુષ્ઠાનોમાં, અને અનુષ્ઠાનમાં જોડાતા ધીરે ધીરેનો અભ્યાસ કરી અને ક્ષમતા ભાવ લાવવા મહેનત કરવાની. નહીં બોલું, ઘણી વખત જો અનુષ્ઠાનમાં જોડાયા હોઈએ તો ક્ષમતા ન રાખવી હોય તો રાખવી પડે એવો પ્રસંગ પણ આવે. જેમ ધારો તમે સામાયિક ના કર્યું હોય અને ઘેરોનો ગુસ્સો કરતા હો તો તમને કોઈ રોકે નહીં, અહીં આવ્યા હો અને સામાયિકમાં બેઠા હો અને પછી વધારે પડતો ગુસ્સો કરો તો બીજા બે કે ભાઈ તમે સામાયિકમાં છો, થોડું ધ્યાન તો રાખો, સામાયિકમાં આવું બોલાય. એટલે શરમ ના માર્યા પણ બધો ગુસ્સો કંટ્રોલમાં આવે. મારી વાત સમજાય? છતાં આ બાબતમાં મેં મારા વિચાર રજૂ કર્યા કે અનુષ્ઠાન નાની ઉંમરથી આપણે કરવાનું બોલો, એમાં ક્ષમતા લાવવાની પ્રેક્ટિસ કરવાની, ક્ષમતા આવે પછી અનુસરણ કરવું આવી વાત નહીં રાખવાની. અનુસરણ ધર્મની પ્રક્રિયા, કોઈ પણ સામાયિક પ્રતિક્રમણ ઉપવાસ આંબી એકાશનું એ ક્રિયા, આ બધું ક્ષમતા રે એની પ્રેક્ટિસ કરવાની, ક્ષમતા લાવવા પ્રયત્ન કરવાનો. પણ ક્ષમતા ના આવી એટલે અનુસરણ નહીં કરવું આવું સિદ્ધાંત નહીં રાખવું. આપણે એની ટીકા કરનારાઓ જે છે એનું અકલ્યાણ થાય. આપણે આપણે અનુષ્ઠાન કરનારાની વાત ચાલતી જ એટલે બોલો સમજીને ક્રિયા કરો એ તમારી વાત બરાબર, હું ના નથી કહેતો અને એ વાત મારો પક્ષ છે. પણ સમજણ લેવામાં જ વર્ષો જતા રહે અને ક્રિયા કરવામાં જિંદગી જ ના રહે.
મારી ભૂલ પણ થશે, પણ જે ક્રિયા મારે કહેવામાં આધારે કે મારે કરવાની છે, પણ હું શું કામ કરું છું, શા માટે કરું છું એ પણ સમજવું
નહીં. એ તો મેં પેલા કીધું ને કે ક્રિયામાં જોડાવાનું અને સાથે સાથે જ્ઞાન મેળવવાનું. ક્રિયા કરવાની અને સાથે સાથે એનું જ્ઞાન મેળવવાનું. મેં પહેલે જ કીધું કે લખી દીધું સારું, એવા ને એવા થઈ જાઓ અને એ તમે ક્રિયા છોડી દેશો. હા, ક્રિયા છોડી દે, તમે સાંભળો, ક્રિયા છોડી દેશો તો સુધરી જાય, સુધરી જાવ તો પછી એને બદલે ક્રિયા રાખો અને સુધરવાનો ચાન્સ રાખો. ફરી બોલું, ક્રિયા જીવનમાં ચાલુ રાખો અને ક્રિયાનું જ્ઞાન મેળવવાનો પ્રયત્ન રાખો. પણ જ્ઞાન ના આવે ત્યાંથી ક્રિયા છોડી દેશો.
જ્ઞાન નવ વાગે નવ અંગની પૂજા કરું છું, એક એક અંગનો અર્થ શું છે એ તો મારે જાણવું છે.
ખાલી જાણવું તો જોઈએ,
ભગવાન
એનો અર્થ એ થયો કે જીવનમાં જેટલી ક્રિયા કરો એની સાથે જ જીવનમાં ઘરે બેસીને પાઠશાળામાં જઈને પંડિતજી ભણવાનું ચાલુ રાખો. એમ કહું ભણવાનું પણ ભણવાનું ભણવાનું કરતા ના હોઈએ, થોડી જીવનમાં ક્રિયા આવી હોય એને છોડી દેશો તો જ્ઞાને ગયું ક્રિયા ગઈ. હા,
મારા ઘરે કુળ પરંપરા પ્રમાણે પ્રતિક્રમણ અર્ધમાધીમાં થાય છે, મને જયારે બહાર પડતી નથી. હવે એક પ્રતિક્રમણ હું મહાપ્રતિક્રમણ કરું છું, એની અંદર પણ શ્લોકો આવે છે, એનો અર્થ આવે છે, એ ગીત સાથે એના અર્થ સમજણ પડે છે, તો મને એમાં આનંદ પણ આવે છે.
હવે તમારી વાત,
એક પ્રતિક્રમણ સમજ્યા પછી હું કુળ ધર્મ ના પ્રતિક્રમણ પણ ઘરે બેસું છું, સમજા બેસું છું,
હવે કુળ પરંપરા થી આપડે જે પ્રતિકૂળ સ્થાનકવાદી ડેરાવાસી થતું હોય એમાં અર્થ નથી આવડતો, રસ નથી આવતો, એનો અર્થ એ કે તમે અર્થ ભણો, અર્થ શીખો, પણ અર્થ શીખો નહીં એથી રસ આવે નહીં, એટલે તમે પ્રતિકોણ છોડી બીજું કરો, આ માર્ગ બરાબર નથી. આપડે આજે બીજું કરીએ, આ ત્રીજો મને ત્રીજું કરે તો આ ચાલ્યો આવતો મારો છીન ભીન થઈ જાય, એટલે ભગવાનની પરંપરા તૂટી જાય.
મારી એક બીજી પણ વાત કરી છે, હું ગરીબ નથી કરતો, પણ ભગવાને એ કીધું છે કે જે જે અનુસાર તું કરે છે એ અનુસાર તું તને જેમાં તને ભાવ આવતા હોય એ અનુસાર તું સ્વીકારી.
હા બરાબર, તો જે અનુસાર કરતા હોઈએ એમાં વધારે ભાવ આવે એને અનુરૂપ થવા પર મહેનત કરવી જોઈએ ને, એટલે અર્થ ભણવા જોઈએ. મેં પેલા હમણાં કીધું કે સૂત્રો નો અર્થ આપણે શીખવા જોઈએ, આપણે ના શીખીએ ને એટલે ભાવ ના આવે, એટલે આપણે બીજાનું ખોટું પ્રતિક્રમણ કરીએ, આ માર્ગ બરાબર નથી. ચાલો હવે બાકીનું કાલે લઈશું આપણે, એટલે બચી
લઈશું
ના હમણાં પછી બોલો તો આ બોલો ને છોકરીની કિંમત નહીં રાખી, છોકરીની કિંમત ભય તરફથી આવી રહી છે, જોઈએ તો લઈ શકો છો.